भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुर नरोत्तमे मदा धर्मनंदनम हम विचिन्तये। त्वं सुकांत व्रतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वैतव देवत्वं त्वं वंदे भक्तिकासुतम्। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण, स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया मा साराय गढ़पुर प्रदेश ना प्राण समान गढ़पुरपति महाराज अधिराज गोपीनाथ जी महाराज ना दिव्य सानिध्य मा भावनगर मंदिर में बिराजमान अर्चा स्वरूप भगवान श्रीहरिना दिव्य सानिध्य में आजना कथा पारायण शुभ प्रसंगे सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमरा संतो श्रीजी महाराज ना लाडीला धर्मकुल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओ दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। आजनो आ दिव्य प्रसंग आपड़ा सौना जीवन में आनंद अने उल्लास एनी अधिवृद्धि करावे छे। मनुष्यना जीवन में आखाई जीवन काल दरमियान केटली क्षणों केटली पड़ो एवी आवती होय छे। कदाच एम थतुं होय के आवू सत्संगनो योग आवू भाग्य आपणने जे अत्यारे मळ्युं छे ए आ पहेली वखत मळ्युं छे, पण हुं एवुं मानुं छुं के आ मनुष्यने आ जीवात्माने आ मनुष्य देह मळ्यो ते पूर्वे पण कोई वखत कोई जन्मनी अंदर कदाच सत्संगनी ओळखाण थई हशे, कदाच भगवाननो भेटो पण थयो हशे। तो आपणने एम मनमां संशय रहे के जो भगवाननो भेटो थयो होय अने जो सत्संग ओळखाणो होय तो आ जीवात्मानुं कल्याण केम न थयुं, અને 84 લાખ યોનિમાં ભટકતો ભટકતો આજે આ મનુષ્ય શરીરને શા માટે પામ્યો? પ્રશ્ન વિચાર માંગી લે કે ભગવાનનો ભેટો થયો હોય અથવા તો સત્સંગ ઓળખાણો હોય, કોઈએ આપણને સદઉપદેશ કર્યો હોય, અને છતાંય એ જીવાત્માનું કલ્યાણ કેમ ન થાય? ત્યારે વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતના માધ્યમથી એનો બહુ સુંદર ઉત્તર આપે છે। મહારાજ કહે છે કે આપણને પહેલા પણ કદાચ આવો યોગ મળ્યો હોય પણ છતાંય આપણું કલ્યાણ નથી થયું, કારણ કે આપણે આપણું ધાર્યું કરવાના ટેવાયેલા છીએ। આપણી મનુષ્ય પ્રકૃતિ, આપણા જીવની પ્રકૃતિ એવી છે કે આપણે પોતાનું ધાર્યું કરવા ટેવાયેલા છીએ, માટે અત્યાર સુધી આપણે આપણું ધાર્યું કરતા એવા અને એટલે જે ઉપદેશ આપણને મળ્યો કે જે આપણને કથાવાર્તાના માધ્યમથી સત્સંગના માધ્યમથી બોધ મળ્યો એનાથી આપણું જીવન પરિવર્તન ન થયું, અને પરિણામ એનું એવું આવ્યું કે જે જન્મ મરણના ચક્રની અંદર જીવાત્મા સપડાયેલો છે એ સપડાયેલો જ રહ્યો। આ જીવાત્માને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરવા માટે આપણે તો આપણી ચિંતા ન કરી, પણ ભગવાનને ચિંતા થઈ કે જો આ જીવાત્માને આ સદમાર્ગ નહીં મળે, જો એને સાચી સમજણ નહીં મળે તો આ જીવાત્મા ક્યારેય અમારા ધામને નહીં પામી શકે, ને એટલા માટે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અર્થા અવતારી સર્વ કારણના કારણ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પોતે આ ભૂમિની અંદર પ્રગટ થયા, અને મહારાજે પોતે આગળ ચાલી
અને આપણા માટે એક સુંદર ધર્મની સત્સંગની કેડી કંડારી આપી, જેનું નામ આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. ઉપદેશો કથા વાર્તાઓનો યોગ તો પહેલા પણ કદાચ થયો હોય, પણ જેવું જીવન જીવીને બતાવ્યું એવું જીવનને અનુસરીને જો આપણે ચાલીએ, મહારાજના પદચિહ્ન ઉપર ચાલીએ, કદાચ બીજે ત્રીજે દ્રષ્ટિ નાખ્યા સિવાય મહારાજે જે પણ આપણને ઉપદેશ અને આદેશ કરેલા છે એ આદેશ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ચાલીએ, તો મને એમ લાગે છે કે અત્યાર સુધી જે આપણે આપણું ધાર્યું કરતા આવ્યા હતા એ ક્ષણિક માટે, એક જન્મ માટે પૂરતું, પણ જો આપણે આપણું ધાર્યું કરવાનું છોડી અને ભગવાનનું કયું કરવાનું ચાલુ કરીએ તો આપણો મોક્ષ એ પાકો થાય, આપણા જીવનની અંદર એક ભગવાનના ધામની પ્રાપ્તિ આ જીવાત્માને થાય, જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે. અને એક સુંદર કાર્ય કરવા માટે એ સત્સંગ અને એ સાચો માર્ગ આપણને સૌને બતાવવા માટે મહારાજે સુંદર આયોજન કર્યું. હમણાં આપણે વડોદરાની સભાનો પ્રસંગ સ્વામીએ ખૂબ વિસ્તારથી અને ખૂબ સુંદર રીતે વર્ણન કર્યો. એ પ્રસંગ જ્યારે સાંભળતા ત્યારે મને એક વચનામૃત એવું યાદ આવ્યું. મહારાજે વચનામૃતમાં એમ કીધું છે કે અનંત કોટી સૂર્ય અને ચંદ્રથી જે પ્રકાશમાન એવું જે અક્ષરધામ, અને અક્ષરધામની મધ્યમાં બિરાજમાન સદા સાકાર એવી જે દ્વિભુજવાળી ભગવાનની સુંદર મૂર્તિ, એ પરપૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ જીવોના કલ્યાણને માટે, હેતુ ભગવાનનો યાદ રાખજો, જીવાત્માના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર રામકૃષ્ણાદી અવતારોના માફક અનેક અવતારો ભગવાને લીધા છે. આ પ્રસંગનું અનુસંધાન એટલા માટે કહું છું વાલા ભક્તો કે આ શાસ્ત્રોનો જે આપણે શ્રવણ કરીએ છીએ એનો મહિમા કેટલો છે મારે બતાવવો છે. આ શાસ્ત્ર આપણે એમ માનીએ કે જેમ દંતકથાઓ છે કે આપણે ઇતિહાસ કદાચ વાંચતા હોઈએ અને સત્સંગી જીવન વાંચીએ છીએ, બંને સરખું ન એને સમજાય. આપણે ઇતિહાસની ચોપડી વાંચતા હોઈએ અને શ્રીમદ ભાગવત વાંચીએ કે રામાયણ વાંચીએ અને સરખું ન સમજાય, કારણ કે આની પાછળનો હેતુ ઇતિહાસ આપણને અવગત કરાવે છે, ઇતિહાસ આપણને માહિતી આપે છે. અને જ્યારે આ મહદપદની પ્રાપ્તિ કરાવનાર છે આ શાસ્ત્ર છે, એ મહદપદની ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવનાર છે. આટલો ઇતિહાસના શાસ્ત્રમાં છે, તો આ પણ ઇતિહાસ જે ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ એનું વિવરણ છે, મહારાજના સમકાલીન સમયમાં ઘટેલી ઘટનાઓ એનું વિવરણ છે, મહારાજનું દિવ્ય જીવનચરિત્ર એનું વિવરણ છે. પણ એના અનુસંધાનમાં કહું છું કે આનો મહિમા એટલા માટે છે કે મહારાજે એમ કીધું કે ભગવાનનું અવતરણ જીવના કલ્યાણને માટે થાય છે, માટે ભગવાને જે જે લીલાઓ કરી છે, જે જે કાર્યો કર્યા છે એ જીવાત્માના કલ્યાણને માટે કર્યા છે. અને એવું કલ્યાણકારી જીવન એનો આ વિસ્તૃત આનું વર્ણન છે આ શાસ્ત્રમાં. એટલે ભગવાનનું જે દિવ્ય કાર્ય જીવાત્માના કલ્યાણને માટે ભૂમિ ઉપર પ્રાગટ્ય થવું, મહારાજે આગળ લખ્યું કે આવા પરમાત્માના સ્વરૂપને સત્સંગ કરીને, અર્થાત કે એવા ભગવાનના સ્વરૂપનું દર્શન પૂજન સેવન આદિ ઇત્યાદિ કરીને જીવાત્મા પોતે દ્રઢ નિશ્ચયી થાય છે કે અમને જે મળ્યા આ મુક્તાનંદ સ્વામીમાં એ બળ ક્યાંથી આવ્યું. વડોદરાની સભામાં જે ભગવાનના સિદ્ધાંતોનું પ્રતિપાદન અને ભગવાનના સ્વરૂપરી નિષ્ઠાનું પ્રતિપાદન કરવાનું જ્ઞાન અને બળ, એ ભગવાનના જે સેવામાં મુક્તાનંદ સ્વામીએ જીવન વિતાવ્યું અને ભગવાનને સમર્પિત થઈને રહ્યા, એ ભગવાનના સત્સંગના યોગે કરીને દ્રઢ નિશ્ચય થયો. અને મહારાજે કીધું જે જીવને આવો દ્રઢ નિશ્ચય થાય એનું જીવન તો બીજના ચંદ્રમાની જેમ નિત્ય પ્રકાશમાન થતું વધતું વધતું પૂર્ણિમાના ચંદ્રમા સુધી પહોંચે. આવું દ્વિજનો જેમ ચંદ્રમા બીજનો ચંદ્રમા હોય અને ધીરે ધીરે વધતો વધતો કળાએ એની વધતી જાય અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્રમાની જેમ એનું જીવન પ્રકાશમાન થાય, એ શેના આધારે થાય? એ દ્રઢ નિશ્ચયના આધારે થાય છે. ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનની મૂર્તિની અંદર જેને આવો દ્રઢ નિશ્ચય થયો છે, અને મહારાજે કીધું કે એ દ્રઢ નિશ્ચય કેવો, કે પોતાનું આત્માને અંતકરણ પણ જો એવું કે તો એને પોતાના નિશ્ચયમાંથી ડગાવી ન શકે. આનું નામ દ્રઢ નિશ્ચય છે. અને કદાચ આવો નિશ્ચય પામેલો જીવ હોય પણ દેશ કાળ ક્રિયા સંગ અછત શાસ્ત્ર વગેરેના યોગે કરીને અને દેહાભિમાને કરીને પણ જો ભગવાનના જીવનચરિત્રની અંદર ભગવાનના લીલાની અંદર સંશય રાખે તો મહારાજ કહે છે પૂર્ણિમાના ચંદ્રમાને પ્રકાશમાન થયેલો આત્મા હોય પણ છતાંય અમાસના ચંદ્રમા જેવો થઈ જાય એના જીવનમાં અંધકાર થઈ જાય. મહારાજે એના સુધી લખ્યું કે નાની મોટી કદાચ કસર હોય જીવનની અંદર તો એ કસર એ કદાચ આપણને એટલી ન નડે પણ ભગવાનના જો દ્રઢ નિશ્ચયની અંદર ફેર પડ્યો હોય તો એના જીવનનું ક્યારે રૂડું ન થાય એના જીવનનું તો અતિશય ભૂંડું થાય છે. અને એ માટે ત્યારે મને એમ મનમાં જ્યારે પ્રસંગ સાંભળતો હતો ત્યારે પ્રશ્ન થયો કે ભગવાને આ વચનામૃતમાં તો એમ લખ્યું કે ભગવાનના યોગને કરીને દ્રઢ નિશ્ચય થાય છે, ભગવાનના સામીપ્યપણાને પામીને દ્રઢ નિશ્ચય થાય છે, ભગવાનના સેવાને ભગવાનની પૂજન આદિથી ભગવાનના દર્શનથી એને આવું દ્રઢ નિશ્ચય થાય છે. ત્યારે આ કળિયુગની અંદર શ્રીજી મહારાજનું અવતરણ તો 225 વર્ષ પૂર્વે થયું, આજના સમય માટેના ભક્તો માટે દ્રઢ નિશ્ચયનું સાધન શું? ત્યારે વાલા ભક્તો વચનામૃતમાં જ મહારાજે બહુ સુંદર ઉત્તર કર્યો છે કે મહારાજ જ્યાં સુધી પંચભૂત શરીર ધારણ કરીને ભગવાન કે ભગવાનના કોઈ પણ અવતાર હોય પણ એ અવતાર જ્યારે પંચભૂત શરીર ધારણ કરી મનુષ્યાકૃતિ આદિ લઈને આ પૃથ્વીને વિશે વિચરતા હોય ત્યારે એમના સમાગમથી જીવાત્માનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા પરમાત્માના સ્વરૂપ જ્યારે અંતર ધ્યાન લીલા સમાપ્ત પોતાની કરે ત્યારે ભગવાનના યોગમાં આવેલા સંતો ભક્તો હોય એના સમાગમથી જીવાત્માનું કલ્યાણ થાય છે. અને જ્યારે ભગવાનના યોગમાં આવેલા સંતો ભક્તો પણ હાજર ન હોય ત્યારે ભગવાનની મૂર્તિ જે મહારાજે પધરાવી છે અને જે આ સત્શાસ્ત્રો એના માધ્યમથી કલ્યાણ થાય છે. આજે આ તમે આખી શૃંખલાને જો તમે ક્રમબદ્ધ તમે જુઓ તો જેવું ભગવાનના સામીપ્યપણાને ભગવાનના સ્વ આંખે દર્શન કર્યા હોય, ભગવાનના સ્વકર્ણે અવાજ સાંભળ્યો હોય, ભગવાનનો સ્પર્શ કર્યો હોય, ભગવાનની સેવા પૂજન કર્યું હોય અને પ્રત્યક્ષ ભગવાનનું જે આપણને સેવાનું ફળ મળે એનાથી જેવો દ્રઢ નિશ્ચય થાય એવો ને એવો દ્રઢ નિશ્ચય ભગવાનના સુંદર એવા આ લીલા ચરિત્રો અને ભગવાનના ગુણગાન ગાવાથી ને ભગવાનના મૂર્તિના દર્શન કરવાથી આપણા મનનો નિશ્ચય દ્રઢ થાય છે. અને એવું જ પૂર્ણ ચંદ્રમાની જેમ આપણું જીવન ખીલે છે. અને આજે આનંદ એ વાતનો છે કે આજે ભાવનગરને આંગણે અંધકારમય અને અમાસના ચંદ્રની જેમ જે જીવતા જીવાત્માઓ હતા જેના જીવનની અંદર ક્યાંક ક્યાંક ત્રુટીઓ રહેતી હતી એને ભગવાનનું પૂર્ણ બળ મળે અને સર્વોપરી નિષ્ઠા સમજાય, ભગવાનની શુદ્ધ અને પવિત્ર એવી ઉપાસના ભક્તિનો માર્ગ અપનાવાય એના સુંદર હેતુથી આ સત્સંગી જીવનનું પારાયણ આજે ભાવનગરને આંગણે થયું છે. આવો ભાવભીનો સત્સંગ સમાજ જ્યારે હોય અને આવું સુંદર કથા વાર્તાનું રસપાન જ્યારે થતું હોય ત્યારે તમારું પ્રેમભર્યું આમંત્રણ અમે કેમ ન સ્વીકારીએ, એટલે અમારે સ્વીકારવાનું હતું. અને એટલા માટે વાલા ભક્તો આજે જેવા તમને મનમાં આનંદ છે એવો અમને પણ અંતરની અંદર આનંદ છે. આમ તો ભગવાનની જ્યારે દિવ્ય કથા સાંભળતા હોય, જો કે આ શાસ્ત્ર કોઈ પણ ભગવદ્ ગીતાનો તમે રામાયણ આદિ કે સત્સંગી જીવન આદિ ગ્રંથનું આપણે શ્રવણ કરીએ ને એટલે અંતમાં એમ પૂછવામાં આવે, જે પણ જે શાસ્ત્ર હોય એના રચેતા એ શ્રોતાઓને એમ પૂછે કે હવે તમારે કંઈ વિશેષ જાણવાનું હોય તો કહો, ત્યારે શ્રોતા જે પરીક્ષિત રાજા હોય કે ઉન્નર રાજા હોય કે જે શાસ્ત્રની અંદર જે શ્રોતા તરીકે એમના તમામનો એક સરખો જવાબ મેં સાંભળ્યો છે. શું? કે ભગવાનના લીલા ચરિત્રો સાંભળી અને અમે ધન્ય થયા છીએ, હવે અમારે કંઈ સાંભળવાનું રહેતું નથી. એટલે હું એવું માનું છું કે આ સત્સંગી જીવન આદિ જે શાસ્ત્રોનું આપણે અધ્યયન કર્યું, સ્વામીએ જે ખૂબ સુંદર રીતે ભગવાનના દિવ્ય ચરિત્રોને આપણને સંભળાવ્યા અને આ પરમાત્માના જે દિવ્ય પ્રતાપ અને ઐશ્વર્યના જે સભર એવા ચરિત્રો સાંભળી અને આપણે પણ કંઈ હવે સાંભળવાનું બાકી રહેતું નથી, એટલે આપણું જન્મ પણ કૃતાર્થ થયો છે. આજે આપણે ધન્ય થયા છીએ. આજે શા માટે? મહારાજે બહુ સુંદર વાત લખી કે ભગવાનના યોગમાં, હું એવું માનું છું, ભગવાનની જે વસ્તુ ઉપર જે પદાર્થ ઉપર દ્રષ્ટિ પણ પડી હોય તો એ પદાર્થ અમૂલ્ય થઈ જાય છે. ત્યારે આપણા જીવનમાં આ કથાના માધ્યમથી ભગવાનનું સાક્ષાત સ્વરૂપ કંડારાયેલું છે, સાક્ષાત ભગવાનની મૂર્તિ આપણા હૃદયની અંદર ઉતરી છે, માટે આપણે પણ આજે ધન્ય થઈ ગયા છીએ. હવે આપણી જે ફરજમાં શું આવે છે એક બહુ સુંદર આજે ટકોર પણ કરવામાં આવી એસપી સ્વામીએ, ધર્મની સાથે સાથે રાષ્ટ્રપ્રેમની પણ. અને હું જે આ વાત કરવા જઉં છું એનાથી બંનેની અંદર, કારણ કે આપણું એક બહુ સુંદર રાષ્ટ્રગીત એવું રાષ્ટ્રના સન્માનમાં ગવાતું, ઝંડા ઊંચા રહે અમારા, બધાએ ગાતા હશે, એમાં એક કડી આવે છે, દેશ ધર્મ પર બલી બલી જાય. એટલે આ ભારતનો પ્રાચીન ઇતિહાસ રહેલો છે કે ધર્મ અને માતૃભૂમિને આદર આપવાની સંસ્કૃતિ એ આપણા ભારતના નાગરિકોની અંદર, ભારતના લોહીમાં છે. પણ કાળાંતરે સમય સમયે એને જાગૃત કરતી રહેવી પડે છે, કારણ કે વાયરાના જે વાયરા જ્યારે ચાલે ને, તમારે અહીંયા આગળ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં જ્યારે વાયરા ચાલે ને, ધૂળ સાથે સાથે ઉડાડે, અને એ ધૂળ આવે એટલે એના ઉપર ધૂળ જામી જાય, પછી એની જે પોતાની પ્રતિભા જે છે વ્યક્તિની એને ઝાંખી પડી જાય, અને એટલા માટે એને સાફ કરીને જગાડવી પડે છે. અને આજે એ જ દ્રષ્ટિએ એક હું સુંદર એક પ્રસંગ તમને કહેવા માંગુ છું, વધારે સમય નથી લેવો, અને એ પ્રસંગને સાથે તમને ધર્મની અંદર અને દેશની અંદર, રાષ્ટ્રપ્રેમની અંદર પણ આપણા જીવનમાં કેવી આપણે ઉન્નતિ પ્રગતિ કરી શકીએ. ભારતના સ્વતંત્રતાની જ્યારે સંગ્રામ ચાલતો હતો, સ્વતંત્રતાની લડાઈ ચાલતી હતી, તે વખતનો એક પ્રસંગ છે, બહુ નાનો ટૂંકો પ્રસંગ છે, પણ એમાંથી બહુ સુંદર બોધપાઠ મળે છે. એ પ્રસંગ એવો છે કે એક જગ્યાએ ભારતની જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી, ભારતના સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી, એટલે એ વખતે એક ગામની અંદર એક જગ્યાએ એક સંમેલન જેવું ગોઠવવામાં આવ્યું, અને એમાં એક ભારતના સ્વતંત્રતા સેનાના જે સ્વતંત્રતા જે લડત કરાયા હતા એના એક મુખ્ય નેતા એ ત્યાં પ્રવચન કરવા આવવાના હતા. આ સત્ય ઘટના છે, આ બનેલી ઘટના છે કે એમાં એ પ્રવચન કરવા આવવાના હતા, અને જેમ આપણે ત્યાં મહેમાન આવે ને આપણે એનું રાખતે સ્વાગત આપણે એનું કરીએ, એ રીતે એ જે મહાપુરુષ આવવાના હતા એનું સ્વાગત સન્માન કરવા માટે એક ગાડી તૈયાર કરવામાં આવેલી. પણ સમય સંજોગ એવો કે કાળાંતરે બન્યું એવું કે જે દિવસે આ પ્રસંગ આવ્યો અને જે દિવસે ઓલા મહાનુભાવ પધારવાના હતા એના થોડાક સમય પહેલા જે ગાડીમાં એમનું સામૈયું અથવા વરઘોડો જે નીકળવાનો હતો, એમની એક પ્રોસેશન નીકળવાનું હતું, એ ગાડી ખોટવાણી. એ ગાડી ખોટવાણી એટલે બધાએ વિચાર કર્યો કે હવે તાત્કાલિક બીજું સાધન ક્યાંથી લાવશું, અને 10-15 મિનિટ પછી તો એ મહેમાન પધારશે, તો આપણે શું કરશું? તો કે એક સીધા એમને સ્ટેજ ઉપર લઈ જઈએ, પણ પ્રોસેશન આપણે કરવું નથી. એટલે એક યુવાન તરવૈયો કંઈ યુવાન એક વ્યક્તિ એમાં એ ભીડમાં ઊભો હતો, એ આગળ આવ્યો. એને કીધું કે ભાઈ, આવા મોટા નેતા આવતા હોય અને આપણે એને બંધ ગાડી બંધ એની અંદર સીધા સ્ટેજ ઉપર લઈ જઈએ તો નજીકથી જે ભક્તોને કે જે ભારતના નાગરિકોને જે દર્શનના જે જોવાનું સુખ મળે ન મળે, એના માટે એમને કંઈક બીજી વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આયોજકો હતા, એને કીધું ભાઈ તું તારી ગાડી લઈ દે. એટલે ઓલાએ કીધું કે ભાઈ જો, મારી પાસે એટલી સામર્થ્ય નથી કે હું ગાડી લઉં, હા પણ મારી પાસે એટલી નિષ્ઠા છે કે હું મારા ખભા ઉપર બેસાડીને હું જ્યાંથી લાવવાના છે ત્યાંથી લઈ જઈશ. એટલે બન્યું એવું, આ સત્ય ઘટના છે, બન્યું એવું કે એ જે મહેમાન આવવાના હતા એ મહેમાન આવ્યા. ઓલા ભાઈએ અતિ આગ્રહ કર્યો એટલે એમને મહેમાનને ખભે બેસાડ્યા, અને જે ભાગોળથી અથવા તો જે સ્થાને એમને લેવા ગયા ત્યાં ત્યાંથી લઈ અને મંચ સુધી એમને પોતાના ખભા ઉપર તેમને ભાઈને મહેમાનને લઈ અને ઓલા ભાઈ આગળ આવ્યા છે. બરાબર જ્યારે મંચ આવ્યો, ઓલા ભાઈને ખભેથી ઉતારવા માટે ઓલા ભાઈ નીચે બેઠા, મહેમાન જે હતા એ ખભેથી ઉતર્યા ત્યારે એમની દ્રષ્ટિ પડી કે જે ભાઈના ખભા ઉપર બેઠા હતા એ ભાઈના પગમાં લોહી નીકળતું હતું. એટલે મહેમાને સહેજ પૂછ્યું કે તમારા પગમાં તો લોહી લુવાણ છે, એમાં તો લોહી નીકળે છે. એટલે પેલા ભાઈએ સહેજતાથી જવાબ આપ્યો કે હું આપને લઈને આવતો હતો ત્યારે મારો પગ એક પથ્થર ઉપર પડ્યો, અને પથ્થરના કારણે મારા પગની જે મારા બૂટની અંદર જે ખીલી હતી એ ખીલી બહાર આવી ગઈ અને મારા પગમાં વાગીને એના કારણે આ લોહી નીકળે છે. એટલે મહેમાને કીધું કે તમે મને પહેલા કીધું હોત તો હું ઉતરી જાત તમારા ખભા ઉપરથી. ત્યારે ઓલા યુવાને એવો સુંદર જવાબ આપ્યો કે આપને આ સ્થળેથી મંચ સુધી લઈ જવાની જવાબદારી મેં લીધી હતી, અને જો હું મારા દુઃખની સામું જોઉં તો હું મારી જવાબદારીનું વહન કરી શકું નહીં, અને એટલા માટે મેં એને ધ્યાન ન દીધું અને મેં મારું કાર્ય ફરજ કરી. ત્યારે ઓલા વ્યક્તિ જે મહેમાન હતા એ મહેમાને એનો વાહો થાબડી, એનો પીઠ થાબડી અને શાબાશી આપી અને કીધું કે તમારા જેવા જો શૂરવીર ભારતના સ્વતંત્ર સંગ્રામની અંદર જોડાયા છે તો આ સ્વતંત્ર સંગ્રામને કોઈ નિષ્ફળ નહીં કરી શકે, કારણ તમારો ઈરાદો અને તમારા ખભા બંને મજબૂત છે. તમારો ઈરાદો અને તમારો ખભા બંને મજબૂત છે, માટે આને કોઈ નિષ્ફળ નહીં કરી શકે. આ જે બંને વ્યક્તિ, એમાં જે મહેમાન વ્યક્તિ હતા એ લોકમાન્ય તિલક અને જેના ખભા ઉપર બેઠા હતા એ રામપ્રસાદ બિસ્મિલ. આ સત્ય ઘટના બનેલી છે વાલા ભક્તો. અને આજના દિવસે હું તમારા સમક્ષ એટલી જ હું ભલામણ કરું કે ચાહે ધર્મ હોય, ધર્મ પાયો છે, શાસ્ત્રનો સિદ્ધાંત છે, ધર્મો રક્ષેતી રક્ષતઃ, ધર્મની રક્ષા કરવાથી ધર્મ સમાજની અને દેશની રક્ષા કરે છે. માટે ધર્મની જેવી રક્ષા માટે આપણે કરીએ છીએ તો આપણા ઈરાદા અને આપણા ખભા બંને મજબૂત હોવા જોઈએ. જો આ ખભા અને ઈરાદા આપણા મજબૂત હોય, આપણા સંકલ્પ મજબૂત હોય, આપણા મનમાં કોઈ સંશય ન હોય તો ધર્મ અને દેશ બંનેની રક્ષા થઈ શકે છે. અને એના માટે આત્મબળ કેળવવું જોઈએ અને એ આત્મબળ કેળવવા માટે આ સમાગમ, આ સત્સંગ એક પાયો છે એનો. માટે વાલા ભક્તો, વધારે સમય નથી લેતો, પણ ભાવનગરની જનતા ખૂબ જાગૃત અને સમજુ ડાઈ સત્સંગ સમાજની અંદર બધા વ્યક્તિઓ છો, એટલે આ ટૂંકમાં જે તમને બોધપાઠ આપ્યો છે એને જીવનમાં દ્રઢ કરજો. ભગવાનનો અનન્ય આશ્રય, જેવો ભગવાનના પ્રત્યક્ષપણાને પામીને જે ભક્તો સંતોને થયો હતો, એવો ને એવો આશ્રય આપણને પણ ભગવાનની પ્રત્યક્ષ ગોપીનાથજી મહારાજની મૂર્તિ અને આવા સત્સંગી જીવન જેવા શાસ્ત્રોના માધ્યમથી ભગવાનના પ્રત્યક્ષપણાને આપણે પણ પામ્યા છીએ એનું બળ રાખી અને ભગવાનનો દ્રઢ નિશ્ચય રાખી અને જીવની અંદર ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને બળવાન કરજો, નિયમ નિશ્ચય પક્ષની અંદર દ્રઢ રહેજો અને સાથે સાથે આપણા મજબૂત કાંધા ઉપર આપણા મજબૂત સંકલ્પ સાથે આપણે દેશ અને સત્સંગ અને ધર્મ બંનેની રક્ષાની જવાબદારી આપણે ઉપાડી શકીએ એવી ભગવાન શ્રીહરિ સૌના ઉપર કૃપા દ્રષ્ટિ રાખે એવી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આજના અશુભ દિવસે તમારા સૌનો પ્રેમ અમે આંખમાતા ઉપર ચડાવીએ છીએ. અને સર્વ અંતમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજિંદ પ્રસાદજી મહારાજશ્રી તથા સૌ ગાદીવાળા માતુશ્રી વતી સારાય ભાવનગર તેમજ આજુબાજુના વસતા વિસ્તારમાં વસતા દરેક સત્સંગી હરિભક્તોને તથા દરેક મુમુક્ષુજનોને ભગવાનનો રાજીપો અને ભગવાનની કૃપા દરેક ઉપર કાયમ રહે એવી એવા શુભાશીર્વાદ અને સંદેશો આપી અને ભગવાન સર્વનું મંગળ કરે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.